संदेह निवारिणी प्रकरण बे।
नमस्ते स्वामीजी।
तमने जोईने आनंद थयो। तमे घणा थाकेला लागो छो अने आ गर्मीना समयमां मुसाफरी वधु थकावनारी होय छे। थोड़ो समय आराम करो पछी आपणे वातचीत करीशुं।
જ્યારે માનસિક શાંતિ ન હોય ત્યારે આરામ ક્યાંથી મેળવી શકાય?
પ્રિય શિષ્ય, માનસિક શાંતિને ખાતર જ આરામ હોય છે। એક વખત તમને માનસિક શાંતિ મળે તો પછી આરામની જરૂર ક્યાં છે? જ્યાં સુધી જખમ રૂજે નહીં ત્યાં સુધી પાટાની જરૂર હોય છે। જખમ રૂજાયા પછી પાટાની કોઈ જરૂર ખરી?
સ્વામી, અત્યારે જ મારું મગજ અસ્વસ્થ છે। હું કોઈ પણ બાબતનો નિર્ણય લઈ શકતો નથી। તેનું કારણ શું છે તે હું જાણતો નથી। હું શું કરું?
ઠીક, કારણ વિના કોઈ પણ કાર્ય બની શકતું નથી। તમારી હાલની સ્થિતિનું કારણ તમે ચોક્કસપણે જાણો છો। ભલે, બીજું કંઈ જ કરવાની જરૂર નથી। આવા માનસિક દર્દના સમયમાં કોઈક એકાંત સ્થળે બેસીને થોડા વખત ભગવાનનું નામસ્મરણ કરો, ઊંચે સાદે ભજન ગાઓ, અથવા જો તે શક્ય ન હોય તો પથારી પાથરીને થોડો વખત સૂઈ જાઓ।
શું આપે નથી કહ્યું કે આ દુનિયામાં દરેક વ્યક્તિને એક યા બીજી વસ્તુ અતિ પ્યારી હોય છે, અને જો તે વસ્તુ પર કોઈ આફત આવી પડે તો માનસિક શાંતિ મેળવી શકાતી નથી। જ્યારે બીજી વ્યક્તિ મારી પ્યારી વસ્તુનું અપમાન કરે અથવા તેની ખામી શોધે ત્યારે હું માનસિક શાંતિ કેવી રીતે કેળવી શકું? એવા પ્રસંગે મારે શું કરવું?
આત્મવિચાર શું છે એ સમજ્યો હોય એવો સારો માણસ આ પ્રમાણે બીજા જેને ચાહતા હોય તે વસ્તુને દોષ દેશે નહીં, તેમજ એવું કરનારા મનુષ્યો સાથે ભળશે પણ નહીં। કારણ કે તે પોતાના મન સાથે એવી દલીલ કરશે કે જ્યારે તેની પોતાની ઇષ્ટ વસ્તુને દોષ દેવામાં આવે ત્યારે તેને જેટલું દુઃખ થાય તેટલું જ દુઃખ જ્યારે તે બીજાથી ઇષ્ટ વસ્તુને દોષ દે ત્યારે પણ થશે। તેથી તમે પોતે એવી જ સમજથી શાંતિ રાખો કે જેઓ આ પ્રમાણે ગાળો દે છે તેઓ આત્મવિચારથી અજ્ઞાત છે। તમે આત્મવિચારમાં ગૂંથાયેલા હોવાથી જે વ્યક્તિ આત્મવિચારથી અજાણ છે તેની સાથે તમારે કાંઈ જ લેવા દેવા નથી। ઠીક, એ વાત જવા દો, પરંતુ આ બધું ઉત્પન્ન થવા માટે ખરેખર શું બન્યું છે? જે ભીતરમાં છે તે બહાર આવે તો આ બધી મુસીબતનો અંત આવી શકે।
દુનિયા સારી રીતે જાણે છે કે તમે હિંમત અને સાહસનું કેવી રીતે રક્ષણ કરી રહ્યા છો। મનુષ્યને આત્મિક, શારીરિક અને માનસિક કલ્યાણ કરવા માટે માર્ગદર્શન આપી રહ્યા છો, અને તમે કેળવણી વિષયક અને વૈદિક મદદ કરી છે। તમે કદી પણ કોઈ નુકસાન કર્યું નથી, તેમજ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડી નથી। તમારા વિશે પણ જે લોકો તમામ પ્રકારની મૂર્ખતાભરી વાતો ઉપજાવી કાઢીને ફેલાવે છે તેમને કેવી રીતે દબાવી દેવાય? તેમને આથી કંઈ ફાયદો થાય છે?
અરે, ત્યારે એમ વાત છે, શું તમને ખબર નથી કે સારું અને નરસું એ તો દુનિયામાં સ્વભાવગત લક્ષણો છે? જો બધા જ વેચવાના કામમાં રોકાશે તો ખરીદનાર કોણ હશે? પરમાત્માના સંબંધમાં ભૂલ શોધવાનું તો આદિકાલથી ચાલતું જ આવ્યું છે, તેવું નથી? તે કંઈ નવું નથી, માત્ર આધુનિક મનુષ્યો કેટલીક નવી વાતો। આવો દુરાચાર તમારે શા માટે હૈયે ધરવો જોઈએ? એમ સમજો કે તેઓ એ સાધન દ્વારા ફક્ત સ્વામીને જ યાદ કર્યા કરે છે। સ્મરણના બે પ્રકાર છે, પ્રેમયુક્ત સ્મરણ અને દ્વેષયુક્ત સ્મરણ। આ પૈકી દ્વેષયુક્ત સ્મરણ અવિદ્યામય છે અને તેનો સંબંધ રજોગુણ સાથે છે, જ્યારે પ્રેમયુક્ત સ્મરણ એ વિદ્યામય છે અને તેનો સંબંધ સત્વગુણ સાથે છે। અવિદ્યામય સ્મરણને પરિણામે દુઃખ પ્રાપ્ત થાય છે અને વિદ્યામય સ્મરણને પરિણામે સુખ પ્રાપ્ત થાય છે। તેમના પરિણામ આપમેળે જણાઈ જાય છે। હવે તમારે એવા મનુષ્યને શા માટે દબાવી દેવા જોઈએ? વળી તમે ફાયદા વિશે પૂછ્યું, ખરું ને? તેમને કોઈ ફાયદાની જરૂર નથી, બીજાઓની ભૂલ શોધવી એ તેમની આદત બની ગયેલી હોય છે, તેઓ તેમની ફરજ તરીકે એમ કરે છે. કહેવત છે કે સાડીની કિંમત સેંકડો રૂપિયા હોય કે સસ્તી હોય, તેમાં ઉધઈને શી ચિંતા? થોડું થોડું કરીને કરડી ખાવું અને ફાડી નાખવું એ તેનો સ્વભાવ છે. ઉધઈ કિંમતી સાડી અગર ચિત્રાને એક સરખી રીતે જ ફાડે છે, શું તેને વસ્તુની કિંમતની ખબર હોય છે? તેનું કામ જ એવું છે. માટે તમે એવું સમજીને શાંતિ રાખો કે આ ભૂલ શોધનારનું કામ પેલી ઉધઈના કામ જેવું છે.
સ્વામી, તમે કહ્યું તે સત્ય છે. જ્યારે અજ્ઞાની વ્યક્તિઓ આ પ્રમાણે વર્તે ત્યારે અમે માની શકીએ કે તે ઉધઈના વંશના છે. પરંતુ સારી રીતે કેળવાયેલા મહાન અને જ્ઞાની લોકો આવી વાત ફેલાવવામાં મચ્યા રહેતા હોય તે કેવી રીતે સહી શકાય?
વિદ્યાનો અર્થ આત્મજ્ઞાન, દુન્યવી ચીજોનું જ્ઞાન નહીં. દુનિયા સંબંધી જ્ઞાન તો આજીવિકાની તાલીમ આપે છે અને તે આજીવિકાના આધાર તરીકે ઉપયોગી છે. આત્મજ્ઞાનને આવી વિદ્યા સાથે સરખાવવું એ મહાન ભૂલ છે. જેઓ બીજાની નિંદા કરતા નથી પરંતુ શુભ ઈરાદાથી સત્યની શોધ કરતા રહે છે, તેઓ જ મહાન માણસો છે. આત્મા સંબંધી બાબતો પોતાની પાસેના અધિકારથી અહંકારી બનેલા, પરીક્ષા શક્તિ વિનાના અથવા આત્મજ્ઞાન વિનાના માણસોથી સમજી શકાતી નથી. માટે જેમને તમે જ્ઞાની અને મહાન વર્ણવ્યા, તેઓ ઉપર વર્ણવેલા અર્થાત ઉધઈના વંશના જ છે એમ માનો અને આવા વિચારો અને ચિંતાને સ્થાન આપ્યા વિના તમારી માન્યતાને મજબૂત બનાવવાના કામમાં લાગી જાઓ.
આવા લોકોને લઈને આ દુનિયામાંના ઘણા આસ્તિક લોકો નાસ્તિક થઈ ગયા છે. સ્વામી, શું એમ બન્યું નથી આવા લોકો જે પોતાના જ્ઞાનની પરવા કર્યા વિના અને સત્ય જાણવાના કોઈ પણ પ્રયત્ન કર્યા વિના મહાપુરુષોની નિંદા કરે છે, તેમને બોલતા બંધ કરી દેવા કોઈ હથિયાર નથી?
હથિયાર તો છે. કહેવત છે કે ચીથરે હાલ જીન ઉપર ચીથરાનો બોજો મુકાય છે. એવા માણસોના શબ્દો એમના જેવા જ માણસો ધ્યાનથી સાંભળશે. કોઈ પણ સાચા આસ્તિક તેમની સાથે ભળશે નહીં. જો તેઓ ભળે તો પણ તેમનું કથન કલ્પિત છે તેવું સમજતા વેત જ તેઓ ત્યાંથી દૂર ખસી જશે. તેથી એવા માણસોને ઝાંખા પાડવાનું હથિયાર તેમના પોતાના હાથમાં જ છે. તમે ભસ્માસુરની વાત સાંભળી નથી? મનુષ્યના મસ્તક ઉપર તે હાથ મૂકીને તેને બાળીને ભસ્મ કરી દેતો હોય છે. અંતે તે હાથને પોતાના જ મસ્તક ઉપર મૂકીને તે પોતે જ ખાક થઈ ગયો. એ જ પ્રમાણે બીજા ઉપર દોષ મૂકીને અંતે તેમના શબ્દોથી તેઓ પોતે જ દોષી થતા હોય છે. પરમાત્મામાં દોષ કે ભૂલ શોધનાર લોકો ચાર પ્રકારના હોય છે. પહેલો પ્રકાર, જે વ્યક્તિને પરમેશ્વર સંબંધી બાબતોમાં જરા પણ રસ હોતો નથી તે. બીજો પ્રકાર, જેઓ વ્યક્તિગત દ્વેષને કારણે બીજાની મહાનતાને સહન કરી શકતા નથી તે. ત્રીજો પ્રકાર, જેઓને કોઈ પણ વસ્તુનો જાત અનુભવ, સંપર્ક કે જ્ઞાન નથી હોતા અને તેથી ઉડતી સાંભળેલી વાતોના તેઓ ગુલામ થઈ ગયા હોય છે, તેને આધાર માત્ર વાતો ઉપજાવી કાઢનારનો હોય છે તે. અને ચોથો પ્રકાર, જેઓ દુનિયાદારીની ઈચ્છાવાળા હોય છે અને પોતાના ભાવિના નિર્માણને કારણે તેમાં તમને તેમને સાંપડેલી નિષ્ફળતાને બહાને પરમાત્માને દોષ દેતા હોય છે. ફક્ત આ ચાર પ્રકારના લોકો જ તમે કહો છો તે પ્રમાણે પોકાર કરે છે, બાકીના બીજા પોકાર કરશે નહીં અને પૂતળાની માફક કુદાકૂદ કરશે જ નહીં. જ્યારે તેઓ આવી વાતો સાંભળે ત્યારે જો કે તેમને પસંદ ન હોય અથવા શ્રદ્ધા ન હોય, જાત અનુભવ ન હોય, તો પણ તેઓ પોતાના સંતોષ ખાતર પોતાના અંતઃકરણમાં તે વાતોનું પૃથ્થકરણ કરશે અને નિર્ણય ઉપર આવશે. તેઓ બીજાની નિંદા કરશે નહીં. મનુષ્ય પોતાની બુદ્ધિને અમાન્ય કરીને ચિત્તમાં બીજાના શબ્દોને સ્થાન આપવું એ સાચો માર્ગ નથી. તે ઉપરાંત જેઓ સત્યને પીછાનતા નથી તેમની સાથે ચર્ચા કરવામાં કોઈ જ ફાયદો નથી। સાચું કહીએ તો સત્ય કોઈ પણ ચર્ચાને બિલકુલ અવકાશ આપતું નથી। જેઓ આ કે તે કંઈ જ જાણતા ન હોય પરંતુ વજગાળાની ભૂમિકામાં હોય છે તેમની સાથે દલીલ કરવી તે આંધળો માણસ અને હાથીની વાર્તા અનુસાર સૂંઠનો સ્પર્શ થતાં સૂંઠને હાથી માની લેવો તેના જેવું જ છે। ઠીક, આની નોંધ લો। આ પ્રકારની વાતચીતમાં સમય ગાળવો એ સારું નથી। નિંદા કરવી અને દોષ શોધવો એ કુદરતી અને સામાન્ય છે। આ જાણીને જેઓ સાચા ભક્ત બનવાની ખેવના રાખતા હોય છે તેમણે માત્ર તેમના આનંદરૂપી મહેલના પાયાની જ ખોજ કરવી જોઈએ। મળી શકતા તમામ વખતનો ઉપયોગ પવિત્ર હેતુ માટે થવો જોઈએ, તેને વેડફી નાખવા જોઈએ નહીં। બીજામાં રહેલી સારી અને બુરી બાબતો સાથે તમારે કાંઈ જ લાગતું વળગતું હોતું નથી। સમયને વેડફી નાખવાને બદલે તેનો ઉપયોગ તમારી બુરાઈ દૂર કરવામાં અને સારાપણાનો વિકાસ કરવામાં થવો જોઈએ। તમને જરૂરી હોય એવી સાધના અગર સંદેહ વિશે મને પૂછો અને કોઈ યોગ્ય વસ્તુની ખોજ કરો। હવે પછી બીજા જેમાં રચ્યા પચ્યા રહેતા હોય એવી દોષ શોધવાની વાર્તામાં મારી પાસે તમે આવશો નહીં। તમારે પણ એવા વિચારને મનમાં પેસવા દેવા જોઈએ નહીં।
આ બધું બન્યું કારણ કે અમારો પણ એ જ મનુષ્ય સ્વભાવ છે, પરંતુ હવે મને તમારા ઉત્તર દ્વારા વિષયની સમજ આપી છે તે કારણે મારો સંદેહ અને દિલગીરીને હાંકી કાઢીને હિંમત અને આનંદે મારામાં પ્રવેશ કર્યો છે। એવા મનુષ્યની વાત દ્વારા મનુષ્યને જે કંઈ અલ્પશ્રદ્ધા ભક્તિ અને આતુરતા હોય તે પણ ઓછા થતા જાય છે। મારે તમને આ પ્રશ્ન પૂછવાનું એ જ કારણ હતું, નહીં તો મારે પણ એવા વિષયો સાથે કાંઈ પણ લાગતું વળગતું નથી। મને ક્ષમા કરો, હવે પછી હું તમારી સાથે એવા વિષય અંગે વાત નહીં કરું।
બહુ સારું, પ્રાપ્ય થોડા સમયમાં પણ જો તમે સારા વિષયનો વિચાર ન કરો પરંતુ બીજાઓના અજ્ઞાનભરા લવારાનું માત્ર સ્મરણ કરો તો તમે પણ તેઓની સાથે દોષ દેવામાં સામેલ થયા હો એવું થાય। તે ભક્તોને હાનિકારક છે। બીજા ગમે તે કહે તો પણ તમારે તમારો વિશ્વાસ છોડી દેવો ન જોઈએ। જો એકવાર તમારો વિશ્વાસ મજબૂતપણે સ્થિર થઈ જાય તો તમને કદી પણ કંઈ જ કમી રહેશે નહીં। એક શબ્દને પગલે બીજો શબ્દ ક્રોધ અને દર્દ ઉત્પન્ન કરે છે। ભક્તિ માર્ગનું નિર્માણ આવા ગુણોને દબાવી દેવા માટે થયું છે, નહીં કે તેમને ખીલવવા માટે। તમે મને કહો છો કે લોકો આવા દોષ દેનારાને સાંભળે છે તે કારણે ભક્તિ અને શ્રદ્ધા અદૃશ્ય થઈ જાય છે, પરંતુ તે કેટલો વખત? સત્યની શોધ થતાની સાથે જ ફરીથી તેમનો વિશ્વાસ થશે કે ફરીથી તેમના શબ્દોની કિંમત ગણાશે કે? આ દોષ શોધનારોની વાત કાંસાના અવાજ જેવી છે। સોંઘી ધાતુ વધારે અવાજ કરે છે અને સોનું જે અવાજ કરતું નથી તે ઘણું કિંમતી છે। સાચા ભક્તો મૂગા હશે, તેઓ મૌનના રસ્તે અનુસરશે, તેમની જીભો પરમાત્માની અગત્યની મહાનતાના રટણમાં પૂર્ણપણે રોકાયેલી હશે। તેમને બીજો કોઈ શબ્દ બોલવા જેટલો વિસામો નહીં હોય તે ઉત્તમ છે। તેથી કાંસા જેવા અવાજવાળા મનુષ્યના શબ્દો તમારા કાનોમાં પેસવા દેશો નહીં, પરંતુ તેમને પરમાત્માના નામોચ્ચારથી ભરી દેજો, એ જ પોતે પ્રણવાનંદ છે। આવતે મહિને સાધના અને અનુષ્ઠાન જેવા ઉપયોગી વિષયોમાં મુશ્કેલ પ્રશ્નો સાંપડે તો અહીં આવી તેનો ઉકેલ મેળવશો, પરંતુ આવા ગાંસડીબંધ સંદેહ સાથે અહીં આવશો નહીં કે તે સાથે લાવશો નહીં।
ખરેખર હું આજે આશીર્વાદ પામ્યો, તેમને કારણે તમે ડાપણરૂપી પ્રકાશ આપવાની કૃપા કરી છે। આ સગળું જોતા બધું જ આપણા ભલા માટે છે, એ કહેવત સાચી છે એમ લાગે છે। હવે પછીથી કોઈ પણ માણસ ગમે તે કહે તો પણ હું શાંત રહીશ અને તે મનમાં નહીં લઉં, કારણ કે બધું જ આપણા ભલા માટે છે। નમસ્તે, કૃપા કરી મને રજા આપો।